17 અણપ્રીછ્યું મિલન અધરાત થઈ ગઈ. વજીરે પાછા વર્તા વર્તા ડેલીના દરવાનને પૂછ્યું, ક્યારે થઈ ગઈ? મને જાજુ જોલું આવી ગયું તું? તારી માં આવી ગયા? ક્યારે આવ્યા? એણે એક જ શ્વાસે પ્રશ્નો પૂછ્યા. જવાબની રાહ જોતા એને ડર લાગ્યો. સ્ત્રી ઘરમાં નથી એ ખબર પાકા કરવા એની છાતી ચાલી નહીં. મેળીના પગથિયા ચડતે ચડતે એણે ડાંગના જે પછડાટા કર્યા તે પછડાટાની સાથે એના માથામાં નીકળી રહેલા ચસકા તાલ મેળવતા હતા. પરમ વિજયનો દિન કારમાં પરાજયની રાતને જાણે કે ચોટલે ઝાલીને પાછળ ખેંચતો આવ્યો હતો, અથવા રાત જાણે કોઈ લુચ્ચી બિલાડી હતી. મારામાં લપાયેલા વિજયને એણે ચૂંછી ખાધો હતો. એનો મદ ઉતરી ગયો. પ્રશ્નો જાગ્યા, હું કયા ધણીને માટે ખપી ગયો? કયા વીરને આ વિજય કલગીઓ છેલ્લા 25 વર્ષથી પહેરાવતો આવું છું? એક હાથી એ જ શું મારા બોલકોલનું વજન કાઢી લીધું? પણ આ મારી વેદના સંભળાવવી કોને? સાંભળનારી તો નથી. હાથીને હમણાં ને હમણાં જઈ હાથીખાનેથી છોડાવી લઉં. પછી સવારે ઊઠીને ભલે દરબાર સૂર્ય ચડાવે, પણ હું આમ કરવા જતાં અજાકુંવરનો અવતાર બગાડી બેસીશ. તો પણ આ બધું મારે પૂછવું કોને? સ્ત્રી હોત તો પૂછી જોત. પાછો પોતે ડોલિયો જઈને પડ્યો. પડ્યા પડ્યા એને અંતરિક્ષમાં માં 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 કહા કહા એવા કસાક ઉદ્ગારો સાંભળ્યા. એણે કાન માંડ્યા. પવનમાં કોઈક કમાડ એના નર માદા નકુચા પર હલબલી જઈને ચાંચા કરતું હશે. એણે આંખો મીંચી કાનને ઓશિકા પર ચાંપી દીધા, પણ અવાજ બંધ ન પડ્યો. એ ઉઠ્યો, ફરી ડાંગ લીધી, ઓરડે ઓરડે ઘૂમી વર્યો. નજીકમાં કોઈનો પાડોશ નહોતો. શોકગ્રસ્ત અને ભયગ્રસ્ત નોકરો ભોંય તરીએ જ લપાઈ બેઠા હતા. એકલ વૃદ્ધ ગોખમાં થઈને ઝરૂખા તરફ વર્યો. કયું બારણું અવાજ કરતું હતું? આ ઘરના સજીવ નિર્જીવ બધાય કાં મારી માફક હચમચી ગયા. આ બારણું હલતું લાગે છે. બારણું પકડ્યું, પછવાડે કોઈનો સ્પર્શ થયો. ખબરદાર શબ્દ એના મોંમાંથી નીકળી ગયો. એણે બારણાની પછવાડે લાકડી ગોંચી. લાકડીને છેડે કશું પોચું પોચું હોવાનો ભાસ થયો. લાકડી ક્યાંક અટવાઈ ગઈ. એણે પાછળ જઈને જોયું. કારો એક ઓરો લાગ્યો. તમે લે રે લે માં આશા પરા, એમ કહીને ડોસાએ છલાંગ દીધી. સાઠીઓની ભારી જેવી એની કાયામાં આટલું કૌવત ક્યાં લપાઈ બેઠું હતું? એના હાથમાં એક માનવીના માથાના લાંબા કેસ આવ્યા, પણ એના હાથની લાકડી કોઈકે ઝૂંટવી લીધી. છૂટો હાથ કોઈકના પોલાદી પંજામાં પકડાઈને મરડાયો. તે જ ઘડીએ કેસનો ચોટલો જમણા હાથમાંથી મોકરો થયો. ડોસાએ બીજો દાવ સામા શત્રુની બોચી પર નાખવા હાથ ગુમાવ્યો. તોતિંગ મોટું માથું એના પેચમાં આવી ન શક્યું. આવડું ગંજાવર માથું એણે કદી જોયું નહોતું. માથેથી છૂટેલો હાથ ગરા પર આવ્યો. ગરામાંથી એક બુઢા હાથે કંઈક રસી જેવું પકડ્યું. કોઈક ફાંસીએ લટકાવેલો પ્રેત થઈને તો નથી આવ્યો ને? એવી એક શંકા આવીને ચાલી ગઈ. તે પહેલાં તો એ ગાર્યો રુદ્રાક્ષના પારાનો બનેલો હોય એવો સ્પર્શ થયો. એના હાથમાં આવતા વેત જ સામા શત્રુ લાકડી હાથ બધું જ છોડી દઈને કરજોડ કરી કરગરવા માંડ્યું. છોડ દીજીએ વો માલા, વો ટૂટને સે મેરા મૃત્યુ હૈ. બુઢાએ આ મારા પહેરેલ ખુલ્લા શરીરને સ્પર્શી જોયું. કોઈક બાવો લાગે છે. મારા ખેંચીને એને ઓરડામાં દીવાને અજવાળે દોર્યો. ગારીએ દોરાતી ગરીબ ગાય સરીખો, એ ચોર અજવાળે આવ્યો. વજીરે એને નખ શીખ તપાસ્યો. કોણ છો? નીચેથી કોઈ દોડ્યું ન આવે એવા ધીરા અવાજે વાત શરૂ થઈ. માં કહાં? પૂછનાર જુવાન ડાલા મથ્યો અને કદરૂપો છતાં મીઠાશથી બોલી ઉઠ્યો, ચોરી કરવા આવ્યો તો, અને હવે માં કરચ કે દીકરા? ચોર ના થા, માતાજી કા દર્શન? મેરી માતાના પર્સન, તમારી પાસ કાંઈ કાંઈ કુછ ચોરવાયા નથી. માં કહાં છે? હિન્દી ગુજરાતીનું ભરડકું કરતો જુવાન બોલ્યો, જોગતાઓ બેટા, જોગતાઓએ જ રોજ રોજ એનું માથું ભમાવી નાખ્યું. કોણ જાણે ક્યાં એને કાઢી ગયા. તું જેવા જ લંગોટા રોજ લાગી રહ્યા હતા, મારું ઘર ભંગાવી ગયા. દાજમાને દાજમા બુડાએ ધીરા ધીરા શબ્દો ચીપ્યા, વતી એક એક અંગારો લઈને ચાંપતો હોય તેમ ચાંપ્યા. સામે ઊભેલો જુવાન ખભે શિર ધારી ગયો હતો. એની મારા બુડ્ઢાના હાથમાં જકડાયેલી હતી. મારાને જરીકે જોટ લાગે તો પોતાનો પ્રાણ નીકળી પડે એવી બીકે જુવાન હલતો કે ચાલતો ન હતો. બેસ અહીં, બુડ્ઢાએ જરીક મારા ખેંચી. ત્યાં તો જુવાન ઢોલિયા પર બેઠો. કોણ છે તું? તુમકો નથી કહેવા, માકો કહેવા થા. યુવાનના અક્કડ શબ્દમાં પણ કંટારા કેવડાની અંદરથી ઉપડતી હોય છે તેવી ઉમાસભરી ખુશ્બો હતી. દિવસે સીધા લઈ જવા, રાતે ખાતર પાડવા, અને પકડાઈ જાઓ ત્યારે માં 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 કરીને દીકરા બની જાઉં. ગજબ છે તમારી વાત. બોલતો બોલતો બુઢ્ઢો રુદ્રાક્ષની મારાનો પ્રત્યેક પારો તપાસતો હતો. વરી વચ્ચે કેમ જવાબ કેમ નથી દેતો એમ કહી મારાને થોડી સતાણ કરતો હતો. મારા ખેંચાતાની વારે જ દયા કરો, દયા કરો, મત ખેંચો એવી કાકડી કરતો એ જુવાન બુઢાના અપશબ્દોથી સરગી ઉઠેલી આંખોના દેવતા ઓલવી નાખતો હતો. બુઢાને હવે કશી ચિંતા રહી નહોતી. ઠૂઠા રાક્ષસને મારનારના હાથમાં જેમ પોપટ આવી જાય તેમ આ ચોટ્ટા બાવાની જીવાદોરી મારા પોતાના હાથમાં આવી ગઈ હતી. મારા દીકરાએ વરી મારાની વચ્ચે માદર્યું ગાયું છે ને શું? કયા છોકરાની ડોકી મરડીને આ સોનાનું માદર્યું કાઢી લીધું તું? હે એલા સદાવ્રત્યા, કહેતો ખરો? એમ પૂછતો ડોસો માદરિયાને થોડીક વાર હાથમાં ફેરવી ફેરવીને પાછો આગલા પારા ઉપર આંગળીઓ લઈ ગયો. માદર્યું આંગળીઓને મળીને પાછળ નીકળી ગયું. છેક ગરદન પર જઈને મારાના છેડાને અડક્યા પછી બુઢાનો પંજો આપોઆપ એ જુવાનના બરડા પર સર્યો. ખભા નીચેના બેઉ ગઠદાર ટેકરા, ગેડાની કુબારી ઢાલો જેવડા પહોરા અને લોખંડી લાગ્યા. ઉગાડો બરડો લીસો લપટ અને ઘણ વડે ઘડેલો ગાંઠદાર લાગ્યો. લશ્કરમાં ભરતી થવા આવનારા સેંકડો જુવાનોના ખુલ્લા ગાત્રો તપાસવાની વર્ષો સુધીની તાલીમને વૃદ્ધ વજીરના આંગળામાં બારીક પરખ શક્તિ પેદા કરી હતી. તાકાતદાર અને સુધાટીલો દેહ દેખીને ડોસો પ્રાચીન પાટણના કોઈ શિલ્પી સલાટના જેવી મસ્તી અનુભવતો. પીટતો દીઠી હવે જો તારી છાતી, એમ બોલીને પહેલા પ્રથમ છાતી પર હાથ ફેરવીને મુક્કા ધૂસતા મારવા લાગી પડ્યો. મુક્કા મારતે મારતે એનો આનંદ વર્ષાના મોરલા સરીખો ઘેકી ઉઠ્યો. સદાવ્રતના દારિયાઈ તને ઠીક સદી ગયા લાગે છે દીકરા મારા. માંગી માંગીને ખાવા કરતા મારી ફોજમાં ભરતી થઈ જા ને. ભૂમિને ભાર કરી રહ્યો છે, બે કરતાં કોઈક ધીંગાણામાં લેખે લાગી જઈશ. માં 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 કરીને બોરી ઔરતો પાસેથી આમ માલપુડા ક્યાં સુધી ખાધા કરવા છે, હે? જવાબ કેમ દેતો નથી? આ છાતી તો જો તારી, આ તે છાતી છે કે એરણ? સોરઠિયા જુવાનોમાં કોઈની આવી છાતી મેં તો જોઈ નથી. આખી રાત બેઠો બેઠો આ છાતીને આ બરડા ફરતો હાથ ફેરવતો રહું તો મહિના સુધી ઊંઘવાનું મન ન થાય, હો સદાવ્રત્યા? બોલતો બોલતો બુઢો લગભગ હર્ષ ગેલડો બની રહ્યો. એ યુવાનના શરીરની હરેક પેશીની પોતે કાયમી ઓળખાણ કરી લેતો હતો. સમજાવતો હતો કે મૂર્ખા, આવી ભૂજાઓ ઉપર તો હું મારી યુવાની મેં દોરી કરી દઉં. આવા પંજામાં તુંબડા પકડાય કે તલવાર, રોજ 500-500 દંડ બેઠક કરતો હો તો આ તારા પગની એક એક પાટુએ હાથીઓએ ગળથોલું ખાઈ જાય. નાદાન બોરી બાયડિયું ભગવાન ભગવાન કરીને પગે લાગે, વાંજીણીયું છોરુંની માગણીયું કરે, કરમ હિણો ધણીને વશ કરાવવા માટે કાકલુદી કરે, એમાં મલકા તો શું ફરજ? યુવાન કશો જ જવાબ દીધા વિના પોતાની મારાનો ઉચ્ચાટ કરતો મૂંગો મૂંગો બેસી રહ્યો. એને આ બુઢ્ઢાની બોલીમાંથી બરછીઓ વરસતી હતી અને બુઢ્ઢાના હાથના આખે શરીરે ફરી વર્તા ફરસા સ્પર્શ હેઠળ એના દેહની પ્રત્યેક પાંદડી ફરક ફરક થતી હતી. પોતાને ચોર ગણીને પછી પાછા આમ મોહી પડનાર પુરુષનું આ આચરણ એને વિચિત્ર લાગ્યું. બુઢો બેડોર ચહેરાની કે મારા માની લીધેલા ચોટ્ટાપણાની વાત વિસરી બેસીને મારા શરીર સાથે આ સાગેલ કરવા બેઠો છે. તાકાત અને મર્દાઈનો પૂજક આ મારો વજીર પિતા જ લાગે છે, એકાકી લાગે છે. એની આગલી કરડાઈ ક્યાં ગઈ? એ ગરીબડો કેમ લાગે છે? માં ઘરમાં નહીં હોય, માં બહારગામ ગઈ હશે, માં જીવતી તો હશે ને? માને સૂતી ઝબકાવવી હતી, અણધાર્યા આવીને ચકિત કરવી હતી, યોગીઓની જમાતને સુદામા પૂરીને માર્ગે વરાવીને બે ગાઉ પરથી પોતે પાછો વર્યો હતો. દિવસે આવીને 12 વર્ષ પૂર્વેની યાદદાસ્તને ટેકે ટેકે મકાન ગોતી લીધું હતું. ઊંચી મેળીએ ચડવાનો માર્ગ મનમાં ગોઠવી રાખ્યો હતો. પછી રાતે વજીર સૂતા હતા તે વખતે જ ઉપર ચડી ગયો હતો. એણે પણ માને પોતાના પિતાની માફક આખું ઘર ઘૂમીને ગોતી હતી. માને શું, બાપુએ કાઢી મૂકી હશે? એની દાઢી ચાલીને ઝંઝેડું અને પૂછી જોઉં કે મારી માને ક્યાંક ગાયબ કરી છે? પણ મારા એ ડોસાના હાથમાં હતી. મારા તૂટે તો મરવું પડે એમ ગુરુદેવે ગાંઠ વરાવી છે. હવે તો બુઢ્ઢાના હાથમાંથી છૂટી જવાની જ રાહ જોવી રહે છે. માં આ ઘરમાં નથી એ નક્કી વાત છે. આ ઓરડાની ભીતો માં વિહોણી દશા દાખવતી ઊભી છે. પિતા પોતે જ માં વિહોણી દશાનું ખંડેર લાગે છે. પિતાનો પુત્ર બનીને અહીં રહી એનો બુઢાપો પારું? નહીં નહીં, માને દુભાવનાર પિતા એવી સેવાનું તીર્થ કેમ બની શકે? સાચા સ્વરૂપે પ્રકટ થયે પિતા જ મને સાનો સંઘર્ષે? એવા વિચારગ્રસ્ત બાળકે આખરે પોતાના લલાટ પર પિતાના જરાગ્રસ્ત હાથનો સ્પર્શ અનુભવ્યો. વૃદ્ધનો હાથ એના લલાટ પર થઈને માથા પર ગયો. આખે માથે ગુમતી એ આંગળીઓ એક બેનમૂન ખોપરીનો ગાંઠ તપાસતી હતી. ખોપરીનો આકાર તપાસીને બુઢ્ઢાએ કહ્યું, અક્કલની ઓછપ તો આ ખોપરી જ બતાવી આપે છે. માથું સાવજનું પણ બુદ્ધિ રોઝડાની, નિકર કાંઈ. મા મા બોલતો બોલતો ચોર ચોરી કરે, ચોર વિદ્યા ચડી નથી, તેનું કારણ જ આ માથું ઢીંક મારે તો તું મદનમત ખૂંટિયા નાય સિંહ ખોખરા કરી નાખ. એ વાત સાચી, પણ બુદ્ધિ નાદાન બાળકની, આવડો મોટો આદમી માં 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 કરતા શરમાતોય નથી. મને તો તારું શું કરવું એ વિચાર થઈ પડે છે. તારું માથું તપાસ્યા પછી તો તમે કોટવારને સોંપવાની જરી કે મરજી થતી નથી. તારી છાતીને તારી પીઠના પાટિયા પારખ્યા પછી તને છોડવાનું મન થતું નથી, પણ તને ફોજમાં દાખલ કરવાનો શું સબબ રહ્યો છે? હવે તો મારું જ દિલ ઉઠી ગયું છે. નાહકના જુવાનોને સિદ્ધ કપાવ્યા કરવા. જા ભાઈ, ચાલ્યો જા, હવે ઠાલો આ મેળીએ ચડતો નહીં. અહીં કોઈ માફા છે નહીં, સોના રૂપાય નથી કે નથી સીધા સદાવ્રત. દ્વારકાને માર્ગે ઉતરી જજે. જા, હવે તું અહીં વધુ રહીશ તો મારો જીવ નાહકનો લોભમાં પડશે. એકની વાંસે બીજી ગઈ, ત્રીજાને હવે ગામતરું કરવાની વાર નથી. ત્યાં તને ક્યાં ઘરે વરગાડું, જા તારે માર્ગે. એમ કહીને વૃદ્ધે જુવાનના ગરાની મારા છોડી દીધી. તે પછી એણે કહ્યું, ઊભો રહે, ફરી એકવાર બે હાથે હું તારી કાયાને તપાસી લઉં. એક હાથે પૂરું પારખું થાય નહીં. પછી બુડ્ઢાના બંને પંજામાં લપેટાઈ રહેલો એ જુવાનનો અધ ખુલ્લો દેહ થરકાટ કરતો કરતો જાણે હવે છૂટવું ગમતું નથી એવી એક લાગણી અનુભવી રહ્યો. વૃદ્ધ પણ એ દેહને સ્પર્શતો વાહ રંગ શાબાશ, નવરો હશે દીનાનાથ, જે દી તમે ઘડવા બેઠો હશે એવા લગભગ હર્ષ ગેલછાને કાંઠે પહોંચનારા બોલ બોલતો એ યુવાનને પોતાની બાથમાં ખેંચતો જ ગયો. યુવાન ડર ખાતો દૂર હટવા મથતો ગયો, પણ આખરે વૃદ્ધે યુવાનને ચોંકાવી મૂક્યો. કસ કસીને એને હૈયા સરસો ખેંચી લીધો. વાહ મરદાઈ વાહ કહીને બાથમાં ભીસી લીધો અને પછી કહ્યું કે સારું થયું કે તું 5 વર્ષ વહેલો મારી બાથમાં ન આવ્યો, ભીસીને ભાંગી નાખત. આજ તો મારી કાયામાં જોર નથી રહ્યું એટલે તું જીવતો જાજ. કોણ જાણે તારા બે માથે એવું હેત ઉપજે છે કે જાણે ભીસીને ભૂક્કા કરી નાખું. બસ હવે જાતો રહે, મને જ હવે તો બીક લાગતી જાય છે. હું કંઈક તને રોકી પાડીને 9 સાલ ઊભું કરીશ. ઉઠ ભાગવા માંડ લંગોટા, ખબરદાર જો નગરના સીમાડામાં ફરીને પગ મૂક્યો છે તો. જુવાન હસ્યો. બુઢાના ક્રોધની બનાવટ એક બુઢા સિવાય બીજા કોઈથી અછતી રહે તેવી નહોતી. જાણે કોઈ બાળક બનાવટી બીક બતાવતું હતું કે માલી નાખીશ. યુવાન જે માર્ગેથી ચડ્યો હતો તે જ માર્ગે પાછો ઉતરતો હતો ત્યારે ડોસો એને જોવા માટે જઈ ગોખે ઊભો રહ્યો. ઘર પછવાડેનો એ ઉજ્જળ પ્રદેશ હતો, ચૂપચાપ એલા જો પડતો નહીં. અબોલ જુવાનને સડસડાટ ઉતરતો જોઈને બુઢો હસ્યો, અરે રંગરે મારા બેટા ખિલખોડા, સાચો તાલબાજ મેડી ફાળ. અર્ધું ઉતરી ગયેલા એ યુવાનને બુઢાએ ફરી કહ્યું, જરીક થોભ, જો મરદાઈનો પૂજનારો એ છે સોરઠ ભરાનો સપૂત અજો જામ, કોકદી આ કાયાને એને માટે ખપાવજે. હો નીકર કાગડા કૂતરાને ખાવા કામ નહીં લાગે. સદાવ્રત્યા બાવાઓ ભેરા થઈને જમીનની જીવાતને જમાડી દેશે. હો સદાવ્રત્યા, ખપી જાજે કોકજી મારા અજા જામને કાજે.
18 પુરુષાતનની પ્રતીતિ. નગરથી અધરાતનું ઉપડેલ કાઠી કટક પરોડીએ ખેરડી પહોંચ્યું. જીતનો દરબાર સવારે ભરાય તે પહેલાં થોડો થોડો વિસામો ખાઈ લેવા કાઠી યોદ્ધાઓ પોતપોતાને ફરીએ ચાલ્યા ગયા અને પોતાનું જખમી હૃદય સગી સ્ત્રી પણ ન પારખી જાય તે માટે કાઠીરાજ લોમા ખુમાણે શાંતિથી પોતાના શયનખંડના ઓરડામાં ઢોલીએ બેઠે બેઠે કાઠિયાણી પાસે કપડાં ઉતરાવવા માંડ્યા. પણ આવડી મોટી જીતનો જરા કાટ જ તમારા મોંમાંથી મુદ્દલ કેમ દેખાતો નથી હે દરબાર? કાઠિયાણીના એ પ્રશ્નના જવાબમાં ખુમાણે કહ્યું, જીતને જીરવવામાં શોભા છે કાઠિયાણી, તમને એક વધામણી આપવી છે, આપો. તમે સ્વપ્ને કદાપિ ન માનો એવી વધામણી, આવડું જબ્બર વેર દલ્હીના પાછા સાથે બાંધ્યા પછી હવે વળી બીજી કઈ વધામણી બાકી રહી છે? વેર બાંધ્યું લેખે લાગે એવી વધામણી. ભણો ને ઝટ, કાં કહેતા હતા ને કે આવડી મોટી જીત જીરવી લીધી છે તો પછી આ વધામણી સાંભળવાની અધીરાઈ કાં બતાવો? તમને બાયડ્યું ને તો સદાનો એક જ સંતોષ વાલો. સો પુરુષને મોએ મીનો ભણાવવાનો, લ્યો ભા અમે મીનો ભણ્યો, હવે ભણો શી છે તમારી વધામણી? આવો અહીં. કાઠિયાણી પોતાના કંઠને મેડી ઉપરથી નીચે એક એવા ઓરડાની દિવાલે લઈ ગઈ કે જેની દિવાલના એક ગુપ્ત બાકોરાની આરપાર બીજા દૂરના ફરિયામાં ખાસ એકાંતે રાખવા લાયક દરબારી પરોણાનો વિસાર ઉતારો દેખી શકાતો અને એ પરોણાની તમામ હિલચાલ પર છુપી નજર રાખી શકાતી. જોઈ લો ત્યાં કોણ છે? ગુપ્ત જારિયામાંથી જોનાર લોમા ખુમાણની આંખોએ પરોઢિયાના એ જરી જરી ઉઘડતા અજવાળામાં 800 જેટલા આદમીઓને ઉઠતા ને બેસતા કશીક સંઘક્રિયા કરતા જોયા. 400 એક બાજુ, બીજી બાજુ બીજા 400 અને વચમાં એક 25-1 વર્ષના યુવાનને જોયો. એ 801 નમાઝ પઢતા હતા. રાત્રિની નીંદ આપીને પુનઃ પાછી નવા પ્રભાતની બક્ષિસ કરનાર પરવરદિગારને ઉપાસનારા આ મૌનધારીઓ કોણ છે? ગઢના અતિથિગૃહમાં ફકીરોની કોઈ જમાતને સંગ્રી છે શું કાઠિયાણીએ? નહીં નહીં, ગેબની મારણ પ્રાતઃકાળની તેજ જારી વધુને વધુ છાંટવા લાગી તેમ તેમ એ 801 કલેવરો અમીરી ઓલાદના દિશ્યા. તેઓના ઝૂલતા વસ્ત્રો મુલાયમ હતા, તેમના મોં પર ગુલાબી ગૌરતા હતી. બંદગીમાં ઝૂકેલા એ 801ની આંખો બિડાયેલી હતી. અજાણ્યા કાઠી મુલકમાં પરાયા ગામ ધણીને ઘેર ચોય ફરતા બંદોબસ્તની વચ્ચે આટલો બધો ઇતબાર મૂકીને ઈશ્વર ઉપાસનામાં એકરાર બનેલા આ પરોણાઓ શું બેવકૂફ હશે? ખીંચીએ ખીંચીએ હથિયારોની થપ્પીઓ પડી હતી. તમાંચા ભરેલા કમરબંધો ટીંગાતા હતા અને ઓ દેખાઈ જરિયાની ટોપીના ટોપકા ફરતી બંધાયેલી પડેલી એ મુગલાઈ પાઘડીઓ. ઓ બાંધ્યા એ મુગલાઈ રાજચિહ્નને ડાગેલા પ્રચંડ પઠ્ઠા ગોળાઓ, સાંડિયાઓ અને સામાન ઉચકનારા ખચ્ચરો. પોતાના રાજગઢના એ વિસાર ઉતારાને કાઠીરાજે એક છેડેથી સામા છેડ્યા સુધી ઠસો ઠસ ભરાયેલો દેખી પત્નીને ફાર ભર્યો પ્રશ્ન કર્યો, આ મુંગલા છે? આ ક્યાંથી? કોણે ગઢમાં બેસાડ્યા? મેં જ તો. તમે આ શું ગજબ ગુજાર્યો? તમને ફોસલાવીને ગઢનો કબજો તો નથી લઈ લીધો ને? લે તો હકદાર છે. અરે પણ તમે આ છોકરવાદી કામ માંડી? મુગલને તો હું ગમરોરીને હાલ્યો આવું છું, એ સાંભળીને જ આ 801 આવ્યા છે. આપણે ખેડી ખાલી કરીને એમને સોંપી દઈએ તોય રૂડા લાગીએ એવા એ મહેમાન છે. પણ કોણ છે? જટ ભણો ને કાઠિયાણી, નહીતર નમાજમાંથી ઉઠીએ બાજી હારી બેસશું. જોજો જીતને જીરવનાર જોયા હોય તો આમ આવો આમ. એટલું કહીને મલકાટ વેરતી કાઠિયાણી સ્વામીને પાછા સુવાના ઓરડામાં લઈ ગઈ અને ત્યાં એમના ગળામાં હાથ નાખીને બોલી, લ્યો આ વિજયની મારા પહેરાવી તમને, અને હવે વિસામો લેવાની ઉતાવળા રાખો, તમારી વાટ જુએ છે. કોણ? અમદાવાદની રાજલક્ષ્મી? આભા ખાવમાં સાંભળો વધામણી, બીજું કોઈ નહીં, મારો ભાઈ આવ્યો છે. તારો ભાઈ? હા હા હા, મારો ભાઈ નહનું. નહનું મુઠફરિયો? અરે સાંભળો સાંભળો, જીભ સંભાળો, મુઠફરિયો નહીં, મુઠફર સા. અહીં દિલ્હીનો કેદી અહીં ક્યાં છી? દિલ્હીથી છૂટ્યો? ના, ભાગી આવ્યો. ત્યારે તો વધામણી નહીં, આફતના ડંકા, મોતનું તેડું, કારનો દાવાનળ. અરે ચમકોમાં અસ્ત્રીની નકલ ઉપર આટલો બધો અવિશ્વાસ આણોમાં? ભાઈ મારો નથી, તમને મોતનું તેડું કરવા આવ્યો. તમને ભેંસુના ગોવા ને ગુજરાતની અમીરાઈનો પહેલો પટ્ટો બંધાવવા આવ્યો છે. તમે જટ સાબદા થઈ જાઓ, આપણો સૂરજ આજ સમો ઉગ્યો છે. ઉગતા ભાણને ભાવની અંજરિયું આપો કાઠીરાજ, અને પછી માણકી પલાણો. મને વિગતેથી સમજાવો રાણી, મને કાંઈ ગમ પડતી નથી. સાંભળો, મારા ભાઈનું ભૂંડું કરવાવાળો કપાતર ઇતમાદ ખાં પસ્તાઈને મક્કે હજ પડવા હાલ્યો ગયો હતો. ત્યાંથી એ પાછો દિલ્હી આવ્યો. અકબર શાહે ખોટ ખાધી, ગુજરાતની સુબેદારીનો રૂકો આ બાબા ઇતમાદને આપ્યો. આગ્રામાં એ જાણ થઈ અને મારા ભાઈની આંખ ફાટી. અકબર શાહની તમામ રિયાસત અને સેના ઢાફા બંગારા અને દખણના દંગા દબાવવા હાલી ગઈ છે. નાનુભાઈ આગ્રેથી ભાગી છૂટ્યો, રાજપીપરે આવ્યો. ઇદમત ખાની આગળના સુભાષ સાબુદ્દીને દિલ્હી જતા જતા પોતાના મુંગલા જોધાઓને રજા આપી. એ બધા ઇદમત બાબા આગળ ગયા, કહે કે અમને ચાકરીમાં રાખો. ઇદમત બાબો બોલ્યો કે ગામ ગરાસ તો તમને ન મળી શકે, રહેવું હોય તો 10-10 રૂપરડીનો દરમાયો ખાઓ. બાબો બહુ ભૂંડો લાગ્યો, ફોજમાં ફાટફૂટ પડી. મુંગલા બધા નન્નુભાઈને ભેટી ગયા છે. ખંભાતના દોલતા સૈયદે અને સુરત ભરૂચવાળા સરદારોએ દોડ્યા આવીને નન્નુભાઈને કોથળે કોથળા નાણાં દીધા છે. હજુની ફોજો તૈયાર રાખી છે. અમદાવાદમાં ઇદમત બાબાનું કોઈ રહ્યું નથી. વસ્તી દુકરી રહી છે કે લાવો, ઝટપટ લઈ આવો અમારા આગલા સુલતાન મુઝફર શાહને. પણ ભાઈ બચાડો પંડ્યે તમને તેડવા આવેલ છે. આવીને મારા તો પંગુમાં પડી ગયો અને બોલ્યો કે બેનની દુવા લઈને પછી ગાદીએ બેસવું છે, અને પ્રથમ પહેલો આશરો આપનાર કાઠીરાજને ગુજરાતી અમીરાતની પહેલી પાઘડી બંધાવવી છે. લોમા ખુમાણે આખી વાત ગરી ગરીને મનમાં ઉતારી પૂછ્યું, આપણા જાસૂસે શું કહ્યું? કહ્યું કે અમદાવાદનો એક એક ખબર સોર વાલ અને એક રતિ સાચો છે, અને ઇતમાદ બાબો આજકાલમાં જ ઓલિયા મોઇલા સાબુદ્દીનને મનાવી લાવવા ઉપડી જશે. કાઠિયાણી લોમા ખુમાણે કહ્યું, હવે તમારી વધામણી સાચી, હવે લાવો દાંતણ અને છાસ્યું તૈયાર કરાવો. તૈયાર કરાવવાનું અટાણ લગી હોય રાત બધી નિંદર જ કોણ કરી છે? આ ત્રણ દી થયા, આખું ગામ જાગે છે, મહેમાનોની સરભરા કરીએ છીએ. આ વખતે તમને વીર પહલીનું કરીને કંઈ આપ્યું તમારે ભાઈએ કે બસ બોન બોન કરીને જ રીઝવે છે? આમ જરા જોશો એમ કહીને કાઠિયાણીએ ઢોલિયા નીચેની એક પેટી બતાવી, ઉગાડી. અંદર ભરેલા જવાહીરો જોતી લોમા ખુમાણની આંખો ચક્કર વક્કર બની. એણે હર્ષ આવેશમાં કાઠિયાણીને હૈયે હાથ નાખ્યો. કા મોટા હારજીતના જીવણહાર, લાજો લાજો, હવે લાડા સૂરજ ડાળે કોર કાઢી. કહેતી જ એ ઉઠીને ચાલી ગઈ અને લોમો ખુમાણ ઉતારે ગયા. ઓહો હો, એમ બોલતે બોલતે લોમા ખુમાણે એ 800 લડવૈયાઓના લાડીલા જુવાન સામે ખડકીમાંથી જ ડોટ દીધી. બાપ આવ્યો, ભાઈ આવ્યો, મારો ખાવંદ સુલતાન આવ્યો, એમ બોલતા બોલતા અશ્રુજરે કંપાયમાન કંઠ કરીને કાઠીરાજે મુસ્પરને બાથમાં ગાલ્યો. મુસ્પરે પણ કાઠીરાજના શરીર ફરતી સ્નેહની બાત ભીડી લીધી. ભેટીને છૂટા પડ્યા ત્યારે પરસ્પર બેઉના મોં જોવાનો મોકો મળ્યો. નહનુના ચહેરા પર નવું નૂર હતું. નહનુની આંખોમાંથી માયા મમતાના મોતી વેરાઈ નહોતા ગયા. એણે 800 અંગરખાધારી લુંગીગીરી જમાદારી પાદવારા મુગલો તરફ લોમા ખુમાણને લીધો. એક પછી એક સરદારની પીછાણ કરાવી. આ સરદાર ખલીલ બેગ, સરદાર મીર યુસુફ, મોહમ્મદ બક્ષી, કાદર બેગ, અબાલિક ઉઝબેગ, મીર આબેદ મુગલ બેગ, એક પછી એક સર્વની સાથે લોમા ખુમાણ હાથ મિલાવતો ગયો. પ્રત્યેકને માટે એના મોંમાંથી બાપા બાપ બાપ, ધન્ય ઘડીને ધન્ય ભાગ્ય કાઠીના, વાહ અમીરાત, વાહ વાહ વાહ. પોતાનું ઘર ગણીને આ ધૂળમાં પડ્યા રહ્યા મારા બાપ. મુગલ અમીરાતના ડગલાને ડગલા મુજ રાંકને આગળ ઉતરી પડ્યા. તમામની સાથે હાથ મિલાવવામાં લોમા ખુમાણે સ્નેહભાવની અવધિ ખર્ચી નાખી. ડાયરો કસુંબો લેવા બેઠો. ચરણોએ ગાંઠી ઈમાનદારીના અને મુસલમાની નેકટેકના કવિતો સુણાવ્યા. મુસ્પરના નેત્રોમાંથી નીતરતી રોશનીની ધારાઓ તો સોરઠી ઈમાનદારીની મહાકાવ્ય ધારા બની ગઈ. 15 દીમાં આગ્રેથી રાજપીપળા, 15 દીમાં પોગાડ્યા મારા બાપ સુલતાન મુસ્પર અને પાદશાહ અકબર વચ્ચે હવે શું થોડાક જ ફેર ભાંગવો બાકી રહ્યો? લોમા ખુમાણે તારીફની નદીઓ અને નદીઓ વહેતી મૂકી. આગ્રાથી નાસી છૂટેલા નન્નુનું ગુજરાતમાં આવી પહોંચવું એ બેશક એક મરદાઈનો કિસ્સો હતો, કેમ કે એ નાસવું એક પાતશાહી બંદીવાનનું હતું. આગ્રાના આનંદો તજીને મોતના જોખમ માથા પર લેનારો નન્નુ નાસ્યો ત્યારે નિરાધાર હતો. ગુજરાતમાં કોણ શત્રુ અને કોણ મિત્ર તેની નન્નુને ખબર નહોતી. પાસે ખર્ચી નહોતી, પલાણવા ઘોડું નહોતું. આગ્રામાંથી એને ઉઠાવનાર ઊંટ કે અશ્વ કોઈ ઇતિહાસની નોંધમાં નથી. એ ક્યાં થઈને ચાલ્યો, એને કોણે જમાડ્યો, એ કોનો રાત આશરો પામ્યો તેની નોંધ ક્યાંય રહી નથી. રહી હોત તો રોમાંચક બની જાત. લોમાભાઈ મુસ્ફરે એકાંતમાં દાંત પીસ્યા. હું ન ભાગત અકબરશાના હાથની તાલીમે મને બીજા 5 જ વર્ષોમાં સાચો ઇન્સાન બનાવ્યો હોત. અબુલ ફઝલની આગળ ઇતિહાસ ભણવાનું મને ખૂબ ખૂબ ગમતું હતું. રાજા માનસિંહજી પોતે જ મને સમ્રાંગણોમાં સાથે લઈ જઈ જવા મળતીના પ્યાલા પાતા હતા. હું સુખી હતો. શહેનશાના
જનાનખાનાની કોઈક બેટી સાથે મારી સાદીની વાત પણ દૂર નહોતી. મારી ભોજન થારી શહેનશાના જ બબરચી પકવતા હતા. મને એક દિવસ નામર્દ વગેરે સખુનો કહેનાર મુગલોને અકબર શાહે જન્મકેદમાં હરસેલી દીધા હતા. મારે કશી કમીના નહોતી, પણ શું કરું, મક્કેથી પાછા આવનાર એ મારા શત્રુ ઇદમાત ખાનને જ્યારે શહેનશાહે ગુજરાતની સુબેદારી એનાયત કરી ત્યારે મારું ખૂન ખદખદી ઉઠ્યું. મારી અમ્માની ચીસો ફરી એકવાર મારા કાને પડી. મારી માતા પર ગર્ભપાતની કોશિશોનો ગજબ ગુજારનાર અને ગુજરાતની સ્વાધીનતાને કડકપટથી ખતમ કરનાર ઇતમાદ ગુજરાતની સુબેદારી કરે તો કાં મારે આગ્રામાં જહર પીને સૂઈ જવું જોઈએ, ને કાં મારે ગુજરાતમાં આવી ઇતમાદનું કલેજું વિદારીને જ હિસાબ ચૂકવવો જોઈએ. હું એવા તોરમાં ને તોરમાં નાસી આવ્યો છું. મને ગુજરાતમાં કદમે કદમે યારી મળી છે. યોદ્ધાઓ બેસુમાર છે, ખજાનો તૈયાર છે. હવે આપ ઘડીએ ચડો, તેટલી જ રાહ છે. ઇતમાદ અમદાવાદ છોડી શકે તે પહેલાં જ પહોંચવું છે. ભદ્રનો કિલ્લો ભેદવામાં એક પથ્થર પણ ખેસવવાની જરૂર નથી. ઇતમાદે બુઢે દિલ્હીથી કુમક મંગાવી છે. એ આવતા પહેલાં તો ભદ્રના બુરજ પર મહાકારી તોપો નહીં ચડાવું. ચાલો લોમાભાઈ, તમારે ભાલેથી સુકન લઈને હું આ વખતે ગુજરાત સર કરીશ. મારા સાચા રક્ષણહાર આ વખતે તો સોરઠિયાઓ જ બનશે. હાલો બા, હું તો હવે શહેનશાનો બારવટીઓ બની ચૂક્યો છું. મેં એ બધી બીના સાંભળી ગજબ શિકસ્ત દીધી. તમે તો લોમાભાઈ, મારા દિલમાં હતું કે આપણે નવા નગર કાસ્ટ મોકલીને જામને પણ મારી કુમકે બોલાવી લઈએ, અને મારે મુરાદ તો હતી બે જણાને જોવાની, તમારા જેસા વજીરને તથા જામ કુંવર અજાજીને. હા ખાવંદ, લોમા ખુમાણે જવાબ વાર્યો. હુકમ હોય તો તેડાવી લઈએ, એ તો આપણા જ છે. હું કહું એટલું જ એ કરવાવાળા છે, પણ અત્યારે ત્યાં સરખાઈ નથી. કુટુંબમાં કજિયો છે અને વજીર પણ લગભગ ખાટલાવશ છે. મને ભારી કાસ્તી પડી છે. ખાવંદ, મિર્ઝા ખાનને તગડાવવામાં મને તકલીફ પડી, તે કરતાં વધુ તકલીફ તો એ છોકરાને અને એ બુઢ્ઢાને હિંમતમાં રાખવાની પડી. કલેજા જોરદાર નહીં, બી બીને ફાટી પડે. હવે જટ મુગલને શરણે થઈ જઈએ એવી હટ પકડે, એટલે કાલ તો માંડ માંડ એને ઘેર પહોંચતા કરીને હું છૂટ્યો છું. અમદાવાદમાં એવું કંઈક કરી બેસે તો રામકાણી રહે. વળી વધુ મદદની જરૂર નથી. મારા 25,000 કાઠીઓ તૈયાર છે. આપણે કાઠીને ઠેકાણે થયા પછી તેડાવીએ તે ઠીક નહીં. જેમ તમારી નિગાહ પહોંચે તેમ કરીએ. લોમાભાઈ, તમે તમામ વાતના જાણકાર છો, તમે જ મારા સાચા સલાહકાર છો. તે પછીનો ચોથો દિવસ બુધવાર હતો. બપોરની નમાઝનો વખત હતો. અમદાવાદના રાયખર દરવાજા પાસે કિલ્લાનો બિસ્માર ભાગ મરામત થઈ રહ્યો હતો. 2,000 કાઠીઓને અને 800 મુગલોને પડકારતા સુલતાન મુસફરે તેમજ લોમા ખુમાણે એ દુરસ્ત થતા કિલ્લા ભાગ પર હલ્લો કર્યો. દિવાલ ઉપર ફોજ ચોકી કરતી હતી, તેના ઉપર કાઠીઓ તૂટી પડ્યા અને અમદાવાદ શહેરને જાણ થઈ કે મુસફર શાહ આપણો સાચો રાજવારસદાર દાખલ થઈ ચૂક્યો. પ્રજાએ મુસફરને જૂની રાજભક્તિના ઉમરકાથી ભરેલો આવકાર આપ્યો. અમદાવાદની બજારમાં ઘોડો હાંકતા એ યુવાન મુસ્લિમે પોતાની બાજુએ સોરઠિયા કાઠી રાજને ઘોડો રાખવાનું ગૌરવ દાન કર્યું. ક્યાં છે કમજાત શેરખાન? શેરખાન ક્યાં છે? મુસફરે પોતાના વેચાણ કરનાર મતલબી પઠાણ શેરખાન ફોલાદીના ખબર પૂછ્યા. શેરખાન ચોકી કરતો બેઠો છે કિલ્લા નજીકની ચોખંડીમાં, હાલે આવો. સુલતાન જાસૂસે જાણ કરી. કાઠીરાજ મુસ્ફરે દાંત કચકચાવીને ભલામણ દીધી, બે જણને જરૂર પડે તો શેક્યા વિના જ ખાઈ જવા છે. એક શેરખાનને અને બીજા ઇતમાદ ખાનને, એ બે ઉપર દયા બતાવશો નહીં. આ આવે શેરખાન, સામે જ ઘોડે સવારો ડોટવા તો આવે છે, ચાલ્યો આવજે. લૂણ હરામી, શેરખાન કસમ છે તારી મરદાઈના, જો તું ભાગે તો શેરખાન. એવી ત્રાળ પાડતો મુસફર એકલો પોતાનો અશ્વ આગળ કરી વંટોરે જાય તેમ શેખ ભરથરીના મકાન તરફ ઘસ્યો. એણે આજે ભય ત્યજ્યો હતો, એ પોતે જ આજે ભયનું ભૈરવ રૂપ બન્યો હતો. એની જુવાની ખુન્નસ પકડી ચૂકી હતી. એની તલવારના કણે કણમાં શેરખાનના સોણિતની પ્યાસ હતી. ભાગ્યમાં શેરખાન પઠાણની ઓલાદનો હો તો સામા કદમો ભરતો આવજે. હું એકલો આવું છું શેરખાન, તું પઠાણ, હું ગુજરાતી, તું શેર બહાદુર, હું ગરીબ નહનું, મુકાબલે રમીએ એ શેરખાન ઊભો રહેજે. પણ શેરખાને જ્યારે પોતાની સામે ઘસી આવતું કારરૂપ નિહાર્યું ત્યારે પોતાની પઠાણી ઓલાદને વિસરી જઈને રફુચક થવામાં જ એણે સાચી વીરતા સમજી લીધી. એણે ઘોડાની લગામ ફેરવી એ સરી ગયો. ભદ્રના કિલ્લાની ચાવીઓ લઈને દરવાનો દરવાજા પર જ હાજર ઊભા હતા. ઉસકે રાજ ભર્યો એક ખુન્નસની વરાર કાઢતો નનું ભદ્રમાં ગુમી વર્યો. ઇદમાદ ક્યાં? ઇદમાદ નથી, નાસી છૂટ્યો. ચાબુકોના માર એણે મને આ જ કિલ્લામાં મારેલા, મારી ગહરી નિંદર એણે એક રાતે અહીં જ બગાડી હતી. અને મારી અમ્માને એણે કયા કયા ઓરડામાં પૂરીને તેજાબો પીવરાવ્યા હતા. ક્યાં ગયો ઇદમાદ? છટકી ગયો. ઇદમાદ અને શેરખાન બેઉ મારી જાતને લોહીની પ્યાસમાં તડપતી રાખીને ગયા. ખેર જવા દે દિલ, હું અહીં કેટલા દિન, હું ક્યાં રાજ કરવાની લાલચે આવ્યો છું, પણ એકવાર ગુજરાત જોવી હતી મારે. પાટણ જઈને 6 વર્ષ પર અકબર શાહના હાથને બોસો કરતો ઊભો રહેનાર મુઝ પર ડરપોક નહોતો. રંડી પુત્ર હશે ભલે, પણ નામર્દ નહોતો. એટલું મારે બીજાને તો ઠીક, પણ ખાસ કરીને તો ખુદ મારા જ દિલને દેખાડવું હતું. ભદ્રના કિલ્લામાં ફરી એકવાર ગુજરાતને સિંહાસને એક ગુજરાતીની તાજ પોસી થઈ. મુઝફરે જુમ્મા મસ્જિદમાં જઈ પોતાના નામનો ખુતબો પઢાવ્યો. મસ્જિદમાંથી પાછા આવતા એણે પૂછ્યું, ક્યાં ગયા કાઠીરાજ લોમાં ખુમાણ? એણે શું આપણે વિસારી જ મૂક્યા? લોમાં ખુમાણ અને એના અસવારો ભદ્રમાં હાજર નહોતા. ક્યાં ગયા, ક્યાં ગયા? શોધાશોધ મચી રહી. આખરે કાઠીઓ શહેરના અઢળક જરવાહીરોની લૂંટ કરતા જડ્યા. સુલતાનની પાસે આવીને લોમા ખુમાણે એ લૂંટનો કેટલો હિસ્સો સોંપ્યો તે તો માલુમ નથી, પણ એક સાણી શિખામણ તો બરાબર દીધી કે બાપ ભદ્રનું તક તો આજ છે ને કાલ જ નથી. તક કાંઈ ભેરું થોડું ઉપાડી જવાશે, માટે તારા સારું થોડી ખર્ચી જોગવવા એ ફેરો મારી આવ્યા. ધરવ થઈ ગયો, હવે પાછું પરિયાણ કરવું પડે તોય વાંધો નહીં. અરે લોમાભાઈ, મુસફરે અફસોસ ગુજાર્યો, આપણી તો બેસતી જ બાદશાહી કહેવાય, લૂંટે ન થઈ શકે. લૂંટ તો સુકન છે બા સુકન, આ 2500 કાઠીઓ લૂંટને જ સાચું સુકન સમજે છે. આ લૂંટને કેને માટે છે? તારે જ માટે. મારા બાપને હજુ દુશ્મનના ઝપાટા તો આવતીકાલ જોવા પડશે. 2500 કાઠીઓના પાણીની તો હજી હવે જરૂર પડશે. સાચી વાત હતી, રાત્રિને ત્રીજે પહોરે જ ખબર આવ્યા કે બુઢો ઇતમાદ જૂના સુબા સાબુદ્દીનને કડી મુકામેથી પાછો વારીને ફોજ
સાથે પાછો લાવે છે. સાબુદ્દીન પાછો વર્યો, જાણીને મુસફર ફરી એકવાર ફફડી ઉઠ્યો. લોમા ખુમાણે એને ડરાવ્યો, 800 વજીરખાની સવારોની જે ટુકડી આપણે સાથ કરવા આવી છે, જેને તમે શહેરનો કબજો સોંપી દીધો છે, તે ટુકડી અસર તો જૂના સુબા સાબુદ્દીનને તો સાબુદ્દીનને પાછો આવતો જોઈ એ ટુકડી સાબુદ્દીનની તૈનાતમાં ચાલી જશે ને? તો આજની તાજપોશી પર ફરી પાછી દૂર વરી જશે ને તમને પકડીને સોંપી દે તેનો શો ભરોસો? વાસ્તે હાલો બાપ, ભાગી નીકળીએ, તે વહેલું આવે ખેરડી. ભાગવામાંય એબ નથી, જીવતો નર ભદ્રા પામશે, ફરી પાછા ચડી આવશું. દીના ક્યાં ડકાર છે, પણ અહીં ભીંચેટ ભીંસાઈને સિદ્ધ મરવું. એ શિખામણને સાંભળતો મુસફર આકુર વ્યાકુર થતો હતો. લોમા ખુમાણે બતાવેલી બીક એને વજુદવારી લાગી. સાબુદ્દીન પાછો આવે તો પછી આ વજીરખાની મુગલોને મારી શી ગરજ રહી? બીજી બાજુ શહેરનો કબજો લઈને ચોકી પહેરા ગોઠવતા વજીરખાની અમીરો અચંબામાં પડી ગયા કે શત્રુઓની ફોજ બારેજા સુધી આવી ગઈ તો પણ ભદ્રમાં બેઠેલો સુલતાન કેમ કંઈ હુકમ કરતો નથી, બહાર કેમ નીકળતો નથી? વજીરખાની અમીરો લોમા ખુમાણની પાસે દોડ્યા, પૂછ્યું, સુલતાન કેમ બહાર નીકળતા નથી, અમને હુકમ કેમ નથી દેતા? લોમાએ પોતાનો ભય સુલતાનના નામે ચડાવીને જાહેર કર્યો. વજીરખાનીઓએ લલાટ કૂટ્યું. તેઓ કુરાન લઈને સુલતાનની સન્મુખ પાછલી રાતના પહોરે હાજર થયા. કુરાન પર હાથ મૂકીને સુલતાનને સંભળાવ્યું, અમારા માટે એક પણ નાપાક વિચાર લાવતાના સુલતાનને આપ એકવાર બહાર નીકળીને જુઓ કે અમે કેવા લડીએ છીએ. અમે જીતીએ તો આપના નસીબની ચડતી જ છે, અને અમે હારીએ તો પછી આપ અમારા મુર્દાને પણ જોવા ન રોકાજો. લોમા ખુમાણના કચવાટનો પાર ન રહ્યો. અન્નદાતા, એણે ચિંતા બતાવી, તમારું જો કાંઈ અમંગળ થાય તો સોરઠની માલિકો અમારે જાવું જ દોયલું થઈ પડશે, અને હું ઘેર જઈને તમારી બહેનને મોં શું બતાવીશ? મુગલો લડવા જેવું હોય તો ભલે જાય, મારા 2500 કાઠીઓ તો તમારી ચોકી કરતાં જ ઊભા રહેશે. અમારા કટકા કરી નાખશો તોય અમે તમુકનેથી નથી ખસવાના. ખેર ખેર, લોમા ખુમાણ, મુગલોએ એને ધરપત આપી, અમે જંગમાં જશું, તમે સુલતાન મુબારકને સંભાળજો. અમારે મંજૂર છે. પો ફાટતા તો સાબરમતીના કિનારે પ્રેક્ષકોની ગણી ન ગણાય તેવડી ગંજાવર મેદની ખડી થઈ ગઈ. સુલતાન મુસફર પણ ખાનપુર દરવાજેથી બહાર આવીને સાબરમતીને માર્ગે ઊભો રહ્યો. સામે દેખાતું હતું બારેજા ગામ. ભર ભાંખડમાં શત્રુઓની ફોજ તો હજુ તંબુઓના ખિલ્લા ઠોકતી હતી. પાછો ફરેલો સુબો સાબુદ્દીન ઇતમાદને ખાતરી આપતો હતો કે લડાઈની જરૂર જ નથી પડવાની ને, હું પાછો આવ્યો છું. એટલું જાણતા જ મારા વજીરખાનીઓ અહીં આવ્યા, મારુંને મુસફર પલાયન થયાના ખબર આવ્યા જ સમજો ને. 800 વજીરખાનીઓ આવ્યા, પણ તલવાર ખેંચીને જંગના લલકાર કરતા આવ્યા. ઇદમાત ખાએ કહ્યું, ખાં સાહેબ, આ કદમો ભાઈબંધીના ન હોય, તમે ભૂલ કરી કે 12 બચ્ચા અને ઔરતોને પણ પાછા સાથે લઈ આવ્યા. આપણે બધા તંબુના ખિલ્લા ઠોકવામાં જ રાત કાઢી નાખી, અને જુઓ આ આવે છે તે કરતા 100 ગણી ઠઠ. તો સામે કાંઠે શહેરની રાંગે ઊભી. એમ કહેતો જ ઇતમાદ પોતાને ઘોડે ચડ્યો. કાં ખાં સાહેબ? સાબુદ્દીને અજાયબીથી પૂછ્યું. હું ઓસ્માનપુરના ઘાટ પર ઊભો શત્રુ સેનાનો માર્ગ રોકું છું, આપ અહીં લડજો. હં ખાં સાહેબ. એટલું કહીને હિતમાં જ નાઠો. અહીં તંબુ નાખતી ફોજ પર વજીર ખાનીઓ તૂટી પડ્યા. સાબુદ્દીન પણ પલાયન કરી ગયો. 12 બચ્ચા અને સરંજામ પાછળ પડ્યા રહ્યા. એની ફોજના સિપાહીઓએ શરણાગત બની મુજફ્ફરની નોકરી સ્વીકારી. બીજા દિવસે ખબર આવ્યા કે પાટણને માર્ગે એક ઝાડની ડાળીએ ઘરે ફાંસો નાખીને એક લાશ લટકતી હતી. એ લાશને ઇસ્માત ખાનની લાશ તરીકે ઓળખાવવામાં આવી.
વાય મુજફ્ફરનો. નવાનગરના આશાપરાના મંદિરમાં એક રોનક ચાલ્યું હતું. નહીં પૂરો યોગી કે નહીં પૂરો સંસારી એવો એક યુવાન ત્યાં મુકામ કરીને રહ્યો હતો. તલવાર પટ્ટાના ખેલ બતાવતો અને બદ્રી કેદારના ગિરીશૃંગો સુધીની વાતો કરતો. રાજા સત્તાજામની કે જેસા વજીરની સવારી દર્શને આવતી ત્યારે એ આગો પાછો થઈ જતો. એની બોલી મીઠી હતી. એનું ખુલ્લું શરીર ત્યાં પ્રસાદી લેવા ટોરે વર્તા છોકરાઓનું ક્રીડા સ્થાન બની ગયું હતું. એ બીજો કોઈ નહીં પણ તે રાત્રિએ વજીર ઘરમાંથી નીકળીને નગરમાં ઠેરેલો નાગડો જ હતો. એક દિવસ એના કાન પર ચમક પડી. બેરાની પછવાડેની કિનાર પર નવ કુંવરી રમવા બેઠેલા બે બુઢ્ઢાઓએ એકબીજાની કાંકરી મારતે મારતે હત જોરારના એ શબ્દ કાઢ્યા. ઉપરાઉપરી અનેક વાર એ બોલ બોલ્યા. આનો માયનો શું છે? પરદેશી લેખાતા નાગડાએ જાણે કે દેશી સોરઠી બોલી શીખવાની ઉલટ દેખાડી. ઈ તમારે સમજવાને હજી વાર છે. વાર પરદેશી ભૈયાજી? ભૈયાજી, નાગડાએ આગ્રહ ચાલુ રાખ્યો. પછી એ બુઢ્ઢાઓએ માંડીને વાત કરી. એ તો એમ હતું ભૈયાજી કે અમારે અહીં વજીર બાપુનો એક નાનો છોકરો હતો. ભૂખડી બારસ હતો. જીવતો કોઈ કાર દુકાર જ જાણે માને પેટ પડ્યો હતો. એક દી નાગમતીને કાંઠે એ આખી વાત હાવભાવ બેર ચર્ચી બતાવીને ટીખરી બુડ્ડાઓ બોલ્યા. આ ત્યારથી અમારે નગરમાં તો કહેવત થઈ પડેલ છે, છોકરો ગેપ થઈ ગયો, માનોય કાંઈ પત્તો નથી. જામબાપુએ પોતાનો બોલ વિસરી ગયા હશે, પણ લોકોના મોંમાં તો જામબાપુની કહેણી જીવતી રહી ગઈ. પણ ભૈયાજી, જોજો પાછા તમે ક્યાંક એ બોલી બેસતા નહીં. એ તો કહેવાને ઠેકાણે જ કહેવાય. નીકર ઉડે ઝટકા. જાણી લેજો. હા ભૈયાજી, એ મહેણું તો નામદારો જ સાંખે. મહેરબાની તમારી ભૈયા. એટલું બોલીને નાગડો એ આખી જ કથા સાંભળ્યા પછી સુનમૂન બની નાગમતીને કિનારે ચાલ્યો ગયો. એક શિલા પર બેઠો. 18 વર્ષની કલ્પના પગદંડીને યાદ કરી. બુઢ્ઢાઓએ કહેલા ઇતિહાસને નદી પીર સાથે બંધ બેસતો કર્યો. પછી ધીરે ધીરે યાદ આવ્યા બાપ માં વચ્ચેના અબોલા, પોતાનો પરિત્યાગ, માની શૂન્યતા. માએ મને એ જોરારના શબ્દનો મર્મ સમજાવવાનો વર્ષો સુધીની વાર જણાવી. આજે એ મારી માં સામી રાજગાર લોકવાણીમાં વણાઈ ગઈ છે. એનો હિસાબ સી રીતે પતાવું? વર્તા દિવસે એણે સત જામને જોવાનો નિશ્ચય રાખ્યો. રાતનો હરેક ડંકો અને ચોકીદારનો હરેક ખોંખારો એણે સાંભળ્યા કર્યો. નિંદ ન આવી. પ્રભાતે એણે જામ સતાજીની મુખમુદ્રા ડેરામાં ઊભે ઊભે નકશીખ નિહાળી. દોટ કાઢું, પટકું, કલેજે ચડી બેસું, પીસી નાખું, જબાન ખેંચી કાઢું, માના કહેલા બોલના બદલામાં ચપટી દૂર એના મુખમાં નાખું. નહીં નહીં નહીં, એ સાચો જવાબ નથી. અપમાનને બદલે અપમાન દઈશ તો જૂની ગાર ફક્ત તાજી થશે. વિચાર કરીશ. માએ આટલા વર્ષો સુધી ધરેલી સબૂરીનો કંઈક ગુઢાર્થ હોવો જોઈએ. માએ કંઈક કહેવાનું નક્કી રાખ્યું હશે. માં જીવતી હશે તો આવીને ગમ પાડશે. મૃત્યુ પામી હશે
તો અંતરની સ્ફૂર્ણા બનીને આત્મવાણી સંભળાવશે ગજબગાર. એ મૈયા, તમે કેટલી હલકી ગાર દીધી. અને સુભટ પિતા વીરોનોય મહાવીર પિતા સાંખી રહ્યો. નાગમતીના તટની શિલા પર બેસીને એ દિવસ નાગડો જીવનમાં પહેલી વાર રડ્યો. એ આક્રમમાં ટપકેલા આંસુ એવડા તો મોટા હતા કે માછલીઓએ ઝરમાં લીલી ઝીણી અંગૂરો ટપકતી માની મોઢા ફાડ્યા. ત્રીજે દિવસે એ રસ્તા પર એક ઝાડની ઓથે ઊભો રહ્યો. અજા કુંવરની સવારીની એને રાહ હતી. સવારીના 5-10 અશ્વાર પસાર થયા ત્યારે પોતે ઝાડને થડે શરીર ટેકવીને મૂંગો મૂંગો જ ઊભો રહ્યો. એક દિવસ, બીજો દિવસ, ત્રણેક દિવસ ઉપરા ઉપરી કુંવરે આ જુવાનની અબોલ મૂર્તિ ઉભેલી દીઠી. દિવસે ઊઠી હોય તો રાત્રે એક સુંદર સ્વપ્ન આવે તેવી એ દેહની શિલ્પ રચના તો હતી જ. તેમાં હમણાં હમણાં પાછી ફોજની ભરતી કરવાનું કુંવરને સોંપાયું હતું એટલે વજીરની માફક એને પણ વંકા શરીરનો શોખ લાગ્યો હતો. ત્રીજે દિવસે કુંવરે ઘોડો થંભાવ્યો, લીમડાના થડનો ટેકો લઈ ઉભેલ યુવાનને પાસે બોલાવ્યો. પૂછ્યું, કોણ છો? પરદેશી, ક્ષત્રિય છું. કંઈ માગણી કરવી છે? શેર આટાની. ફોજમાં રહેશો? રાખો તો ત્યાં જ રહેવું છે. તાલીમ લીધી છે? સેટ સજ લીધી છે, બતાવીશ. કાલે સવારે કવાયતના મેદાન પર મળજો. કિરપા. ઘોડો હાંકી જતા પહેલા કુંવરે ઊંચે જોયું. લીમડાને લીંબોરીઓ બેઠી હતી. ભાણજીદલ, એણે પોતાના વૃદ્ધ નાયબ વજીરને બતાવ્યું, હવે તો આપણે બહુ મોટા થઈ ગયા, લીંબોરીઓ ખાવામાં લાજ આવે છે. નાના હતા તે દી ઓહો, સાંભળીને દુઃખી થવું ને. નિશાસો મૂકીને કુંવરે ઘોડો હાંક્યો. એને યાદ આવ્યા હતા માગડો ઝાડ પર બેસીને બોકડા ગાડીમાં લીંબોરીઓ ફેંકતો તે દિવસો. વર્તા દિવસે પરદેશી ક્ષત્રિય નામે નોંધાયેલા નાગડાએ પોતાની શમશેરબાજીથી અજા કુંવરને મુગ્ધ કર્યો. એણે દેખાડેલા ખંજર કટારીના તેમજ બાલાના અને મુક્કાબાજીના દાવ તદ્દન નવતર હતા. સોરઠની લશ્કરી કરામાં એક નવાઈ જન્મી. કુંવર પોતે જ તે દિવસથી પરદેશીના આ યુદ્ધ ખેલ અને મુક્કાબાજીના દાવપેચ શીખવા લાગ્યા. શીખતા શીખતા વારંવાર કુંવર પરદેશીના પંજાને છેડે એક આંગળી છેદાઈ ગઈ હોય તેવું ઠૂંઠું જોઈ રહેતા. પરદેશી પ્રારંભ કરતો ત્યારે પૃથ્વી સામો હસ્ત જોડ કરીને મંત્રોચ્ચાર કરતો, જન્મી જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. આ સ્તોત્ર પણ સૌરાષ્ટ્રમાં નવીન હતું. લશ્કરી સમુદાયમાં ધર્મના પાઠ હાંસીરૂપ બનતા, પણ પરદેશી ક્ષત્રિયની યુદ્ધ વિદ્યામાં અંજાઈ ગયેલા રાજપૂત યોદ્ધાઓ હસવું ભૂલી ગયા. થોડા જ દિવસમાં એની કુર ગામ ઠામ ઠેકાણું ફોજની અંદર તેમજ ફોજની બહાર પૂછાતા થયા. એનું વેવિસાર અનેક પુત્રીઓના પિતાઓ વચ્ચે સરસાઈનો વિષય બન્યો. એક દિવસ બાપુ સત્તાજામે કુંવરને તેડાવીને ખબર આપ્યા, સુલતાન મુસફત શાહનો કાગર આવ્યો છે. આપણા રાજ તરફથી એને નજરાણો લઈને સલામ કરવા તમારે જવાનું છે. તમને અને વજીરને મળવા એને મન છે. વજીર તો માદા જેવા રહે છે, તમે એકલા જઈ આવો. લોમો ખુમાંટો સુવાંગ લાભ લઈ આવ્યો, આપણને જાણ પણ કરી નહીં. કેમ વિચારમાં પડી જાઓ છો? હું ન જાઉં તો ન ચાલે? શા કારણે ના જવું? વજીર કાંઈ આખો બહુ બેઠા નથી રહેવાના, તેમ હવે એની અક્કલ પણ કામ કરતી નથી. આપ બાપ દરજે છો, એક ગુરુ દરજે છે. મારે બેમાંથી એકેયની અપકીર્તિ નથી તોડવી, પણ આપની પાસેથી એક કોલ જોઈએ. તે વગર હું અમદાવાદ નહીં જઈ શકું. શું કે સુલતાન મુસ્ફર શાહની મોહબ્બત બાંધવી હોય તો જીવ્યાથી મુવા સુધી નભાવી રાખવી. સમય સંજોગો જોઈ વિચારીને જે કરવું ઘટિત લાગે તે કરવું જોવે. કુંવર, રાજનીતિમાં તમે પણ વજીરની પાટે બેઠા છો એટલે બાપના બોલ કડવા ઝેર લાગે છે એ હું જાણું છું, પણ ખવાસની રાજબુદ્ધિ છોડીને હવે ખવાસ તો ખરો પણ સોરઠની સુવિશાળ સાગર પટ્ટીને માથે આપણા વડવા હાલાજીના નામની છાપ લગાવી દેનારો મુલક પાથરનારો ખવાસ પાથરે માટી થઈ જવાતું નથી ને, સાચવતા જાણવું જોશે. જે બાદશાહી સત્તા હોય તેને નમતા ભજતા રહેવું જોશે. મને તો એ નહીં આવડે. ઠીક, અમદાવાદ તો જઈ આવો, પછી ચર્ચા કરી લેશું. હુકમ છે એટલે જાઉં છું, પણ કહી મૂકું છું આપને મારા વચને બાંધવાનો હું અધિકારી નથી. ભલે મારા પોતાના પગને તો હું દહીં દૂધ બેવમાં નહીં રાખી શકું. ઠીક પડી મૂકો વાત, જોઈએ હવે. હજી એને ઠરીને ઠામ તો બેસવા દઈએ, પછી વિચાર કરશું. પુત્રને બહાર કાઢવાનું જોખમ સમજી લઈને સત્તા જામે વાત પડતી મૂકી. હમણાં તો કુંવર અને એના યોદ્ધાઓ હરેક સંધ્યાએ વાટ જોઈ બેસતા ગુજરાતના ખબર લઈને રોજ ડોટાડોટ આવનારો રાજ અસવાર સીમાડે દૂરના ગોટા ઉડાવતો દેખાય કે સૌના શ્વાસ ઊંચા બનતા ખેપ્યા પછી ખેપ્યા આવીને ખબર દેતા. મુઝફર શાહે વડોદરામાં છે કટક ચલાવ્યા છે, એમને મહી નદી વટતો રોકવા શહેનશાહી ફોજો ખાનપુર બાંકાનેરના ઘાટ જાલીને ખડી છે. મુઝફર શાહ વણ ખચકાયો ઘસતો જાય છે. શાબાશ મુઝફરરા અજો જામ પોકારી ઉઠતો અને બીજા જોધા એ ભલકારા ઉપાડી લેતા. બીજો કાસદ મુઝફરનું કટક 20,000 પહોંચ્યું, વડોદરું ઘેરી લીધું છે. ખંભાતથી સૈયદ દોલત 4,000 સવારો લઈ મુઝફરની સખાતે પહોંચ્યો છે. ફોજમાં રજપૂતો અને કોરીઓનો સુમાર નથી. એક દિવસ, બે દિવસ, 5-15 ને 20 દિવસ સુધી વડોદરાનો ઘેરો ટકી રહ્યો છે. નગરના યોદ્ધા રોજરોજના બાતમી માટે અધીર બની બેઠા છે. ચોથો ખેપ્યો ખબર લાવ્યો, વડોદરાના નવાબ કુતુબુદ્દીન ખાનને પકડી મુઝફરે હાથીના પગ હેઠળ છુંદાવી નાખ્યો અને અમદાવાદથી ઢસડી આણેલી તોપોને કિલ્લા સામે ગોઠવી કિલ્લો જમીનદોસ્ત કર્યો. વાહ મુઝફરરો, વાય મુઝફરરો, અજાજામના કંઠમાંથી લલકાર ઉઠ્યા. પાંચમો ખેપિયો ખબર લાવે છે, મુઝફર ભરૂચના કિલ્લા પર ત્રાટકી પડ્યો. નવાબ નવરંગ ખાન ભાગી ગયો હતો, એની માં જ એકલી કિલ્લામાં હતી. મુઝફરે કહેવડાવ્યું, ઊંચી સોંપીને ચાલ્યા જાઓ, મારે કોઈને જાન લેવો નથી. ગુલામોએ હાજર થઈને કૂંચીઓ સોંપી. તમામ રોકડ અને અઢળક સોનું રૂપું મુઝફરના હાથમાં પડ્યા. ગજબનો મુઝફરો કારઝાર બન્યો, રંડી પુત્ર મુઝફરો. આ સુલતાની 4 દાડા ચાલે તોય ભજવી પ્રમાણ, ઉજારી પ્રમાણ. કુંવર અજાજીનું હૃદય ગજગજ ઉછારા મારી ઉઠ્યું. 15 દિવસ બાદ ખેપ્યો ખબર લાવે છે, સુલતાન મુઝફર શાહ આજ સુધી ભરૂચમાં રહી માર્તે ઘોડે અમદાવાદ પર જાય છે. કારણ કે આખા ગુજરાત પર પથરાતી એની આગની આંચ આગ્રામાં લાગી છે. અકબર શાહ હેરત પામી ગયેલ છે. ઇતમાદ ખાન, સાબુદ્દીન કુતુબુદ્દીન ખાન અને નવરંગ ખાન શેરખાનો કાર બની જનાર મુસફર ગુજરાતી હવે આગ્રાથી ચડી ચૂક્યો છે. અનગર કટક લઈને નવાબ ખુદ મિર્ઝા ખાન અકબર શાહનો દૂધભાઈ મોટો ખાન એની સાથે 100 હાથીઓ છે. મિર્ઝા ખાન મોટા ખાન પરદેશી રાજપૂત માગડો રોજ રોજ થતી વાતોમાં તે વખત પહેલી જ વાર ચોંકી ઉઠેલો લાગ્યો. માર દેગા બડા ખાન, નિશ્ચય ઉનકો માર દેગા. તમે મોટા ખાનની વાત જાણો છો? આટલા બધા પિછાનદાર જેવી વાતો કેમ કરો છો? ચમકી કેમ ઉઠ્યા? મેં દીઠો છે બડા ખાનને સ્મરાંગણોમાં લડતો. મેં જાણે સાક્ષાત રુદ્રને જોયો છે. ભયને તો ઓળખતો નથી. ખાન કરુણાની મૂર્તિ, પ્રભુનો પાક બંદો. સિપાઈગીરીમાંથી કાયમી ફારગતી મેળવીને તસ્બી ફેરવતો બેઠેલો મોટો ખાન જો તસ્બી છોડીને તલવાર ધરી ચૂક્યો હોય તો નાગડો પોતાના જ કલ્પના દ્રશ્યની ભયાનકતા નિહાળી ન શક્યા હોય તેમ આંખો મીચી જ ગયો.